प्रार्थना नंबर 81। रघुनंदन आनंद घन आर्त भक्तनु सहायक धन शबरीना परम प्रतीक्षा धन केवट ना भाव सभर प्रेम धन अंजने नंदनो आराध्य कैंकर्य धन। हे राम तव चरणे लुब्ध मारु मन मैथिल नंदिनी मां परम तपस्विनी मीत भाषिणी पातिव्रत्यने पवित्र प्रतिमा धैर्य अचला अगाध राम रती राम कल्प वृक्ष कनकलता शुचि सौरभ निसृता भरत अटल निष्ठा संपन्न अहरनेश राम स्मरण रत राम आगमन प्रतीक्षा रत सुमित्रा नंदन राम ने अभिन्न छाया परम सेवा व्रत धारे दास्य व्रतना परम श्रेष्ठ प्रतीक अंजनी सुमत। आ प्रार्थना भगवान राम ने अनुलक्षीने छे। रघुनंदन आनंद घन छे, जे आनंद नो पुंज छे। आर्त भक्त ने सहायक बने छे एवुं ए धन छे। शबरीए आखुं जीवन राम ने प्रतीक्षा करी तो ए शबरीना प्रतीक्षा धन। केवट नो केटलो भाव नाव मारी नारे बनी जाए ए बाना हेठळ भगवान रामना चरण पखाड़ा भाव सभर प्रेम धन एनु अंजनी नंदन नु आराध्य कैंकर्य धन। अंजनी नंदन हनुमान एनी आराधना एनो दास्य भाव स्वीकार्यो दास्य व्रत स्वीकार्यो। हे राम तमारा चरणे मारू मन लुब्ध अने खरेखर आ करवानी जरूर छे। जन्म जन्मांतर केटलू भटक्या केटलू थाक्या क्यां क्यां शोध्यो क्यां क्यां निष्फळ गया केटली द्विधा अनुभवे थाक्या हार्या। केम के फाइनाइट जगत ने अंदर तो स्ट्रगल ज छे तकलीफो छे सीमाबद्ध जगत छे इनफाइनाइट सीमा थी भूमा तरफ प्रयाण करवो होय तो भगवान नु शरण लेवू राम नु लेवू रमानाथ नु लेवू जगदंबा नु लेवू जे गमे ए स्वरूप नु लेवू। कारण के ए तो आनंद घन छे सहायक धन छे आनंद प्रेम मुक्ति आ बधु एना तरफ थी ज मळे छे तो आपणे आनंद क्यां मेळवानो जागतिक जीवन में तो नहीं। अपने प्रकृति ने जोईने आनंद पामी अपना आनंद माटे प्रकृति नु सर्जन कर्यु छे भगवाने। आकाश में हल्की फुल्की वादळीओ जोईने आनंद पामी कोकिल नु मधुर गान एनो मधुर टवको सांभळीने अपने आनंदित थईए। फूलनी सुरभि पक्षी नु गान सवारनो हलको कोमळ तड़को जेमां नाना बाळकनी खुलती अने बंद थती आँखो ए मुख जोईने पण भगवत भावमां सरी जवाय। केटलो निर्दोष एनी आँखो जोईने के मुख जोईने निर्दोषता आपणने मळे छे अने आ निर्दोषता પ્રભુ પ્રેમ પાસે પહોંચાડે છે, પ્રભુ પ્રત્યે ભાવ જગાડે છે, સીમામાંથી ભૂમામાં પ્રવેશ થાય છે. તો તવ ચરણે લુબ્ધ મારું મન. મૈથિલી નંદિની માં સીતા, પરમ તપસ્વીની, મિત ભાષિણી, ઓછું બોલનારી, પણ પાતિવ્રત્યની પવિત્ર પ્રતિમા, કોઈ પણ સંજોગોમાં રામનું નામ પકડી રાખ્યું. પછી એ લંકામાં હોય કે વાલ્મીકીના આશ્રમમાં હોય, પરમધન પાયો મેં તો રામ, પરમધન પાયો. પાતિવ્રત્ય રામ નામ અને રામને શરણે જ આખું એ જીવન પસાર કરી દીધું. ગજબનું ધૈર્ય, ગજબની અચલા, અગાધ રામરતી એની. રામ કલ્પવૃક્ષ માનીએ તો એની કનકલતા એ સીતા, એનામાંથી સુચિતા પવિત્રતાની સૌરભ નિસૃત થાય છે, બહાર આવે છે. પવિત્રતાની સુરભિ બહાર આવીને આપણને પવિત્ર બનાવે છે. તો ભરત એની નિષ્ઠા કેટલી અટલ, સંપન્ન, નિષ્ઠા સંપન્ન, અહર્નિશ રામ સ્મરણરત રામનું જ સ્મરણ કર્યું અને રામ આગમનની પ્રતીક્ષા કરે. એની જ સામે સુમિત્રા નંદન લક્ષ્મણ રામની અભિન્ન છાયા, એની છાયા બનીને રહ્યા. પરમ સેવાવ્રત ધારી દિવસ રાત અક્ષુણ ખડે પગે સેવા કરે. એનાથી આગળ દાસ્યવ્રતના પરમ શ્રેષ્ઠ પ્રતીક અંજની સુત, જેમણે દાસ્યવ્રત સ્વીકાર્યું, જે દાસ બનીને રહ્યા, સેવક બનીને રહ્યા, એ સેવક અને દાસનું શ્રેષ્ઠ પ્રતીક, પરમ પ્રતીક અંજની સુત હનુમાન. આખું એ જીવન સેવારત, રામ નામ રટણ, હૃદયમાં સીતારામની સ્થાપના, એમના માટે જીવન સમર્પિત કરી દીધું. પ્રાર્થના નંબર 82. અમરનાથ, અમારા મર્ત્ય જીવનને અમરત્વ આપ. અમને એકમાત્ર તારું અવલંબન છે. તું અમરનાથ, અનાથનો નાથ છો. તું અમૃત કુંભ માથે અમૃતનું પાન કરાવેશ. તું ઓઘળદાની છો, ભોલાનાથ પણ છો. પાપ પંકમાં ડૂબેલાનો તારક છો. તું આશુતોષ છો, અંતરમાં પ્રગાઢ શાંતિ છે. તારી નિસ્પંદ અવસ્થામાં કરુણાનું ઝરણું અવિરત વહે છે. ભગીરથના તપને અમોઘ નિષ્પતિ, તારા ત્યાગ અને વિરક્તિનો સ્પર્શ અકલ્પ્ય. જનકલ્યાણ અર્થે ગંગાનું અવતરણ કરાવી એને મુક્ત કરે. સર્વહિતકારી કરુણાથી આર્દ્ર અવસ્થામાં કેવી અલૌકિક રીતે પ્રવાહિત કરે. હે મહેશ્વર, તારી યોગ નિદ્રા અચિંત્ય છે. અમરનાથ ભગવાન આશુતોષ અમરનાથ માનવનું જીવન મર્ત્ય છે. એને ભગવાન અમરનાથ અમરત્વ આપી શકે છે. આમાં શરીરની વાત નથી. ષડ રીપુઓમાંથી મુક્ત કરીને ઉર્ધ્વ તરફ લઈ જાય એ યાત્રા અમરત્વ છે. ભગવાન આશુતોષ ઉર્ધ્વીકરણ કરે છે, ચેતનાને સ્ફટિક સમ બનાવે છે. અમારામાં તાકાત નથી, અમારો પુરુષાર્થ બહુ નાનો છે. અમને એકમાત્ર તમારું અવલંબન છે. તમારો સહારો છે. તમે અમરનાથ અનાથના નાથ છો. તમે અમારા નાથ, તમે અમારા ભગવાન, તમે ભગવાન શંકર, તમે ભોળા શંભુ, તમે અમૃત કુંભમાંથી અમૃતનું પાન કરાવી શકો છો. તમે ઓઘડ દાની છો, તમે ભોળા શંભુ છો, તાત્કાલિક પ્રસન્ન થાઓ છો. વરદાન આપતી વખતે તમે એક પલ પણ રાહ જોતા નથી, તમે ભોલાનાથ પણ છો. પાપ પંખમાં ડૂબેલાને તમે નાની સૂની ભક્તિથી પણ તારી લો છો. પાપ પંખમાંથી તમે એને પંકજ બનાવો છો. તમે આશુતોષ છો. તમારા અંતરમાં પ્રગાઢ ગજબની શાંતિ છે. તમારી નિસ્પંદ અવસ્થામાં કરુણાનું ઝરણું સતત અવિરત વહ્યા કરે છે. તમારી નિસ્પંદ, જેમાં કોઈ સ્પંદન નથી, એવી અવસ્થામાં પણ તમારી કરુણા તો પ્રવાહિત જ છે. ભગીરથના તપની અમોઘ નિષ્પતિ. ભગીરથે તપ કર્યું અને એના તપનો તમે સુંદર એને સરસ મજાનો સમુચિત સહારો આપ્યો. તમારા ત્યાગ અને વિરક્તિનો સ્પર્શ પણ અકલ્પ્ય છે. તમારો ત્યાગ ગજબ છે, જે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. તમે વિરક્ત છો. તમને રાજમહેલ અને સ્મશાન બંને સરખા છે. ગજબના વિરક્ત છો. જનકલ્યાણ અર્થે ગંગાનું અવતરણ કરાવી એને તમે મુક્ત કરી, લોકોના કલ્યાણ માટે, લોકોની વિશુદ્ધિ માટે, એના ઉર્ધ્વીકરણ માટે, એના પાપ પ્રક્ષાલન માટે તમે ગંગાનું અવતરણ કરાવીને મુક્ત કરી અને પૃથ્વી પર મોકલાવી. બધાના હિત માટે કરુણાથી આર્દ્ર અવસ્થામાં, કરુણાથી ભીની ભીની અવસ્થામાં કેવી અલૌકિક રીતે તમે એને પ્રવાહિત કરી. આ તમે જ કરી શકો. હે મહેશ્વર, તમારી યોગ નિદ્રા અચિંત્ય છે. તમારી જે આ યોગ નિદ્રા છે એમાં પણ તમે સાવધ છો. તમારી કૃપાની કરુણા વરસે છે. તમે લોકોના પાપ તાપ હરો છો, એને તમે મદદરૂપ થાવ છો. લોકો માટે તમે ગજબના કાર્યો એક પલમાં કરી આપો છો. તમારી યોગ નિદ્રા અચિંત્ય, જેનું ચિંતન અમે ના કરી શકીએ, જેના માટે અમે તર્ક ના કરી શકીએ, જેના માટે અમે બુદ્ધિ ન લડાવી શકીએ, કેમ કે આ ચિંતન તર્ક અને બુદ્ધિથી ઉપરનું છે. તમારી કૃપા અજબ ગજબની છે અમરનાથ. આ કૃપા પાત્ર તમે અમને બનાવો. જ્યારે રમાનાથ ધામમાં ભગવાન શિવનું લિંગ મંદિર બનવાનું હતું ત્યારે પૂજ્ય ભાઈ પાસે લાવવામાં આવ્યું રમાકાંતની અંદર, ત્યારે શિવલિંગ પર હાથ મૂકીને પૂજ્ય ભાઈ બોલેલા, આ હું છું. અમે સજ્જડ થઈ ગયેલા. આખું વાતાવરણ ગજબના વાઇબ્રેશન્સથી પ્રફુલ્લિત થઈ ગયું. જાણે પૃથ્વી પર હોઈએ જ નહીં, ઉર્ધ્વમાં પદાર્પણ થઈ ગયું હોય, કંઈક ચેતના જ વિસ્તૃત થઈ ગઈ હોય, કંઈક અલગ જ અનુભવ હોય એવી અનુભૂતિ થઈ આવી. અને મંદિરની અંદર એ શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું રમાનાથ ભગવાન તરીકે. એ જ રમાનાથ ભગવાન, એ જ અમરનાથ ભગવાન, ભગવાન આશુતોષ, તમારા ચરણોમાં અમારા કોટી કોટી પ્રણામ. પ્રાર્થના નંબર 83. વિપિન વિહારે તારો પ્રકૃતિ પ્રેમ, તારું કાલિંદીનું અદભુત ખેંચાણ, તને પુલિન વિહારે પણ કહેવાય. તે નાની વયમાં જ ગોચારણ ગોપ બાળકો સંગે કર્યો, વનસ્પતિ સૃષ્ટિને કેવો ચાહતો, કદમનું વૃક્ષ કેટલું વાલું, કર્ણના કર્ણફૂલ તને કેવા ગમે, વૈજયંતી માલા ગલદેશમાં ઝૂલતી, તું વનવિહારી વનમાળી જ હતો, રાસસ્થલી પણ વનમાં રચે, શારદીય પૂનમને ધવલ જ્યોત્સના, રાસનો અદભુત અપ્રાકૃત રસ, વનરાય રાસનું સર્વોત્તમ સ્થળ, પ્રકૃતિનો કેવો પ્રેમે, તારો વિહાર વનમાં જ દીપે, કુંજ વિહારે નિકુંજ વિહારે તારા પાવન ચરણોમાં ભાવ ભર્યા નમસ્કાર. આ પ્રાર્થનામાં કૃષ્ણનું સ્વરૂપ શૃંગાર અને કૃષ્ણનું પ્રકૃતિ પ્રેમ તાદૃશ થયા છે. વિપિન વિહારે જંગલમાં વિહાર કરનાર, તારો પ્રકૃતિ પ્રેમ અદભુત, ગજબનો પ્રેમ, બહુ નાની વયમાં ગોપ બાળકો સંગે, ગોપીઓ સંગે તે વિપિનમાં જંગલમાં વિહાર કર્યો, એની સાથે ગોષ્ઠી કરી, તોફાન મસ્તી કર્યા, ગોપ લીલા કરી, તું ગોપેશ્વર, તને કાલિંદીનું અદભુત ખેંચાણ, યમુનાનું ગજબનું ખેંચાણ, એ તટ પર બેસીને તે કેટલી મુરલી બજાવે, તારી મુરલીને સાંભળવા યમુના ધીમી વહેતી, એના મોજા શાંત થતા, તારા મુરલીના નાદની અંદર એના મોજાઓનો હળવો હળવો મીઠો મધુરો અવાજ એટલો તાદાત્મ્ય સાધતો કે બંનેનું મિલન સુમધુર બની જતું. તને પુલિન વિહારી પણ કહેવાય. તું યમુના તટ પર કેટલો વિહાર કરતો, ત્યાં ને ત્યાં જ લગભગ દિવસનો મોટો સમય પસાર કરતો, તો તને પુલિન વિહારી પણ કહેવાય. યમુના તટ પર જે વિહાર કરતો, અદભુત યમુનાનું ખેંચાણ, બહુ નાની વયમાં જ ગોચારણ શરૂ કર્યું, ગાયો તને ખૂબ વાલે, ગોપ બાળકો સાથે તું નીકળી પડતો, વનસ્પતિ સૃષ્ટિ માટે તારી ચાહ અગાધ, કદમનું વૃક્ષ તને ગજબનું વાલો, જાણે તારું બીજું જ હૃદય હોય, કરેણના કર્ણ ફૂલ તું સજાવતો તારા કર્ણો પર, તને કેવા ગમે, વૈજયંતી માલા તારા ગલદેશમાં ઝૂલતી, તું ખરેખર વનમાં વિહાર કરનાર વનવિહારી અને વનમાળી જ હતો. પ્રકૃતિ પ્રેમની સાથે સાથે કૃષ્ણના શૃંગારનું દર્શન પણ આમાં થાય છે. ગોચારણ વનસ્પતિ સૃષ્ટિની ચાહના, કદમ વૃક્ષ માટે ગજબનો પક્ષપાત, કરેણના કર્ણફૂલ શોભામાં અભિવૃદ્ધિ કરે, વૈજયંતી માલા ગલદેશમાં ઝૂલતી હોય અને ઠુમકા લઈને ગોપ બાળકો સાથે જે નાચ કરતો હોય, તો સ્વરૂપ દર્શન, નૃત્ય દર્શન, પ્રકૃતિ પ્રેમ, શૃંગાર બધું જ પૂજ્યભાઈએ એક સાથે બતાવ્યું છે. રાસસ્થલી પણ વનમાં રચી શારદીય પૂનમનો, શરદ ઋતુનો રાસ, આખું વાતાવરણ ક્રિએટ થયું. વનસ્પતિ સૃષ્ટિ એકદમ મોજમાં. વર્ષા ઋતુ પૂરી થયા પછી હરિયાળી છવાયેલી, વૃક્ષો નદી નાળા અને ધરતી પરિતૃપ્ત થયેલા, આકાશમાં હલકી ફૂલકી એક જ દોકલ વાદળીઓ, સ્વચ્છ આકાશ, શારદીય ચંદ્ર સોળે કળાએ ખીલેલો, યમુના પુલેન પર મસ્તીનું વાતાવરણ, મુરલીનો રાવ, ગોપ ગોપીઓ પોતાનું અસ્તિત્વ ભૂલ્યા, રાસ રચાયો, દેવો ગંધર્વો અપ્સરાઓ બધા સામેલ થયા, ગોપ ગોપીઓ પોતાનું ભાન ભૂલ્યા, દરેકને લાગ્યું કે પોતાની સાથે કૃષ્ણ રમે છે, દરેક ગોપ સાથે કૃષ્ણ, દરેક ગોપી સાથે કૃષ્ણ, ગજબનું વાતાવરણ, આહલાદક. ગોપેશ્વર, રસેશ્વર, રાસેશ્વર ભગવાન કૃષ્ણ આ રાસની અંદર પણ ખરા, રાસની બહાર પણ ખરા, રાસની ઉપર પણ ખરા, ગજબનું આહલાદક અને અપાર થયું વાતાવરણ સર્જાયું. વનરાય રાસનું સર્વોત્તમ સ્થળ બન્યું. પ્રકૃતિનો ગજબ પ્રેમ. અરે તારો વિહાર તો વનમાં જ દીપે, તું વનમાં જ રૂપાળો લાગે, તું વનમાં જ મુરલી બજાવે અને ભાવ જગત ખડું થાય, પ્રેમ જગત ખડું થાય, સૂક્ષ્મ જગત ખડું થાય, ગોલોક ખડું થાય. તું ભાવ જગતને ખડું કરીને ભલ ભલાને એની અંદર આપલાવિત કરી દેતો, અને ત્યાર પછી પણ મીરાન રસી નૃસિંહ સુર કબીર તારા ભજનો ગાઈને રાસની અંદર પ્રવેશ પામી શક્યા. હજુ એ તારી નિત્ય લીલા. તું કુંજ વિહારી, તું નિકુંજ વિહારી, તું કુંજમાં પણ વિહાર કરે, નિકુંજમાં પણ વિહાર કરે, તું વૃંદાવન વિહારે, વૃંદાવન તને વાલસો એવું, તારા પાવન ચરણોમાં ભાવ ભર્યા નમસ્કાર. બસ તું ભાવાબ્ધેમાં અમને ડૂબાડી દે, અસ્તિત્વ વિસરાય, મુરલીનો મધુર નિનાદ કર્ણોમાં ઝીલી શકાય, અસ્તિત્વ વિસરી જવાય, તારી વેણુનો નાદ મોહકતા અર્પે, ભાવ અર્પે. નિર્જન વનની અંદર શ્યામ સુંદરની મધુર વેણુ વાગે છે, અસ્તિત્વની વેણુ વાગે છે. આ અસ્તિત્વને આપણે ભગવાન નામ આપીએ તો કેવું મોઢું ભરાઈ જાય. થોડીક વાર માટે પણ તદ્રુપ થઈ જઈએ તો કેવો સાક્ષાત્કાર, સંવાદ, પ્રત્યક્ષ દર્શન યોજાઈ શકે. એમની કૃપા અવિરત વરસી રહે છે. દરેક પર કોઈને ખ્યાલ આવે છે, કોઈને નથી આવતો, પણ આ કૃપામાં ભીના ભીના થઈએ, ભાવ વિભોર થઈએ, મુરલીના મધુર નાદમાં, કૃષ્ણ પ્રેમમાં ડૂબી જઈએ, ઓગળી જઈએ, વહી જઈએ, તારા પાવન ચરણોમાં ભાવ ભર્યા નમસ્કાર. પ્રાર્થના નંબર 84. કદમ તલે લલિત ત્રિભંગ અવસ્થામાં શ્યામ બંસી બજાવે છે. બંસી નાદથી પવન થંભે છે, યમુનાનો પ્રવાહ અટકે છે, વનસ્પતિ સૃષ્ટિ સ્તબ્ધ છે, ગાયોના મુખમાં ઘાસ સ્થગિત થઈ જાય છે, ગોપી પોતાની ચાલ ભૂલે છે, ઘરનો માર્ગ ભૂલે છે, સ્વર્ગથી પાતાળ સુધી બંસી રવ જગતને નીરવ કરે છે. નારદ અને તુંબુરુનું સંગીત અટકે છે, ગાન તાન બંધ થઈ જાય છે, ઋષિઓ યોગીઓનો સમાધિ ભંગ થાય છે, ફરકતું પીત વસન ગલદેશમાં ગુંજામાલા, કાનમાં ઝૂલતા કુંડળ કર્ણિકારના ફૂલ, ઘેરી અલકાવલી ખંજનયુક્ત કપોલ, પગમાનુપુર વેણુધરને આ મોહક છબી, અમારા અંતરમાં શાશ્વત અંકિત રહો. પૂજ્ય ભાઈ, આ પ્રાર્થના દ્વારા આપણને યમુના પુલિન પર લઈ જાય છે. ત્યાં કદમની નીચે લલિત સુંદર મજાની ત્રિભંગ અવસ્થાની અંદર શ્યામ બંસી ભજાવે છે. આ બંસીની અસર શું થાય છે? બંસી નાદથી પવન થંભે છે, યમુના વહેતી બંધ થાય છે, વનસ્પતિ સૃષ્ટિ સ્તબ્ધ થઈ ગઈ છે. આ શું છે? ગાયો જે ઘાસ ખાય છે એ મુખમાં સ્થગિત થઈ જાય છે, આગળ મોઢું હલાવવાનું મન થતું નથી. ત્યાંને ત્યાં કાન ઉજા કરીને એકદમ એકાગ્ર ચિત્તે સાંભળે છે. ગોપી પોતાની ચાલ ભૂલી જાય છે, ભાન ભૂલી જાય છે, ઘરનો માર્ગ ભૂલી જાય છે. સ્વર્ગથી પાતાળ સુધી આ બંસીનો રવ, આ બંસીનો નાદ જગતને નીરવ કરે છે. બંસીનો રવ, બંસીનો અવાજ જગતને નીરવ કરે છે. જગત નીરવ થઈ જાય છે, શાંત થઈ જાય છે. કોઈ જગ્યાએ રવ નથી, કોઈ જગ્યાએ અવાજ નથી. સ્વર્ગથી પાતાળ સુધી બધું જ સ્તબ્ધ બની ગયું છે. બધા માત્ર કૃષ્ણની મુરલીને સાંભળે છે. ગાન તાન બંધ થઈ ગયા છે. અહીંયા જે ચલિત હતું તે સ્થિર થઈ ગયું છે, અને જે સ્થિર હતા તે ચલિત થઈ ગયા છે. યમુનાનો પ્રવાહ અટક્યો, ગાયોના ઘાસ અટક્યા, ગોપીઓ ભાન ભૂલી, નારદના તુંબુરુને સંગીત અટકી ગયા. આ બધું તો જે ચલિત હતું એ સ્થિર થયું, પણ જે સ્થિર હતા સમાધિમાં હતા એ ચલિત થયા, સમાધિ ભંગ થયા. ઋષિઓ યોગીઓની સમાધિ ભંગ થાય છે, એમને પણ પોતાની સમાધિમાં કૃષ્ણને સુમધુર બાંસુરી સંભળાય છે અને સમાધિમાંથી નીચે આવે છે. આ વેણુને સાંભળવા માટે જ આપણને આશ્ચર્ય થાય કે આ રવ કેવો હશે, આ મુરલીનો મધુર નિનાદ કેવો હશે, આ મુરલી આટલી બધી પ્રસિદ્ધ કેમ થઈ ગઈ, આ મુરલીને ભગવાન કૃષ્ણએ પોતાના અધર પર સ્થાન કેમ આપ્યું, એનો પણ પૂજ્ય ભાઈએ બહુ સરસ આપણને જવાબ આપ્યો છે. એને વાંસમાંથી કાપી લેવામાં આવે, એને ઘસીને સુવાળી કરવામાં આવે, એને ગાંઠો કાપવામાં આવે, એને પોલી કરવામાં આવે. આપણા હૃદયને ગાંઠો જ્યારે કપાય ને, આપણા ષડરીપુઓ જ્યારે જાય ને, આપણે પોલા બનીએ ને, અંદર બહાર જેવા છીએ એવા જ, અંદર બીજું બહાર બીજું એવું નહીં. જ્યારે આપણો ઈગો જાય, જ્યારે આપણો ક્રોધ જાય, વૈમનસ્ય જાય, ષડ રિપુઓનો નાશ થાય, દિલ સ્ફટિક સમ થાય, જગતની બધી ગાંઠો તૂટી જાય, બધા જ વૈમનસ્ય પૂરા થાય, બધી અપેક્ષાઓ પૂરી થાય, કોમ્પિટિશન, જેલસી, વેર, ઝેર બધું જ જતું રહે, અપેક્ષા દરેક જગ્યાએથી જતી રહે, અપેક્ષા રહે, આશા રહે, આકાંક્ષા રહે, તમન્ના રહે, ઝંખ ના રહે, તો કૃષ્ણ નામને ત્યારે ભગવાન કૃષ્ણ આપણા પર રીઝે છે અને મુરલી જેવું જ સ્થાન આપે છે. સાત સાત કાણા મુરલીમાં પડ્યા ત્યારે મધુરા સ્વર નીકળ્યા. આ મુરલીનો રવ કેવો હશે? સ્વર્ગથી પાતાળ સુધી બધું સ્તબ્ધ છે. કૃષ્ણ જન્મમાં સાંભળી હોય મુરલી તો અત્યારે યાદ નથી, પરંતુ પૂજ્ય ભાઈએ મુરલી વિના જ મુરલી વગાડી છે. વાતાવરણ સ્તબ્ધ થયું છે, વનસ્પતિ સૃષ્ટિ સ્તબ્ધ થઈ છે, પક્ષીઓનો કલશોર બંધ થયો છે, વહેતા નીર અટક્યા છે, આપણા રોમ રોમ ખડા થઈ જાય છે. શ્રુતિની અંદર બેડરૂમમાં જ્યારે પૂજ્ય ભાઈએ મુરલી ફ્લ્યુટ વિધાઉટ ફ્લ્યુટ વગાડી, શ્રુતિની ટાઇલ્સ પીગળવા લાગી, અમે સ્તબ્ધ થઈ ગયા. ગજબનો રણકાર, ગજબનો અવાજ, વાઇબ્રેશન્સ અલગ જ, અનુભૂતિ અલગ જ. જાણે અપાર થયું, જગતમાં પદાર્પણ થઈ ગયું. આ શું છે, કેવું છે, કઈ કહી શકતા નથી. અનુભૂતિ અલગ છે, ભાષા અધૂરી છે, કહેવાતું નથી, કહી શકાતું નથી. બધું જ સ્તબ્ધ, ખાલી મુરલીનો રવ. પૂજ્ય ભાઈ હસતા હસતા કહે છે, થોડોક વધારે આની અંદર પોટેન્શિયલ મૂકીશ ને તો તમે બધા વહી જશો. અત્યારે જ ઓગળી ગયા છીએ, વહી ગયા છીએ. અનુભૂતિની અંદર પીગળી ગયા છીએ. એનું આગળનું કેવું હશે એ તો કલ્પનાતીત છે, તર્કાતીત છે, બુદ્ધિજન્ય નથી. હ્યુમન લિમિટેશન્સ એ પામી શકે એમ નથી. પૂજ્ય ભાઈએ અનેક વખત મુરલી વગાડી છે, સિતાર પણ વગાડી છે. એનો અવાજ પૂજ્ય ભાઈએ મીઠો કહ્યો છે. વાયોલિન પણ વગાડ્યું છે, એનો અવાજ પૂજ્ય ભાઈએ તીણો કહ્યો છે. તબલા પણ વગાડ્યા છે, મંજીરા પણ વગાડ્યા છે, સરોદ પણ વગાડ્યો છે, પણ આ બધા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિના જ. એના મુખમાંથી જ આ બધા અવાજ નીકળતા હતા. આ એક ગજબની અનુભૂતિ, ગજબનો કૃપા પ્રસાદ. પૂજ્ય ભાઈનું સ્વરૂપ અત્યારે પણ નજરમાં છે, એમાં અત્યારે પણ ડૂબી જવાય છે. પૂજ્ય ભાઈ આ છેલ્લા સ્ટાન્ઝામાં કહે છે, ફરકતું પીત વસન ગલદેશમાં ગુંજામાલા. કૃષ્ણનું ચિત્ર વર્ણવે છે, ફરકતું પીળું વસ્ત્ર છે, ગલદેશની અંદર ગુંજાની ચણોઠીઓની માળા પહેરે છે, કાનમાં કર્ણિકાર ફૂલના ઝૂલતા કુંડળ છે, ઘેરી અલકાવલી. કૃષ્ણ ભગવાનના વાળ ઝુલફાઓ એકદમ ઘેરા છે, જે ગુચડા વળેલા છે, ખંજનયુક્ત ગાલ છે, પગમાં નુપુર છે, વેણુધરની આ મોહક છબી છે. મનને મોહી લે છે, ચિત્તને ચોરી લે છે, દ્રષ્ટિ ત્યાંથી હટતી નથી. અમારા અંતરમાં શાશ્વત આ ચિત્ર અંકિત રહો ભગવાન કૃષ્ણનું. એમ જ જો ગમી જાય તો ભગવાન રમાનાથનું ચિત્ર અંકિત રહો. આપણને ખબર છે કેવું છે, આંખોમાં કરુણા, મુખ પર હલકી મુસ્કાન, હૃદયમાંથી વહેતી વાત્સલ્યની ધારા, કરુણા, ગજબનું પ્રેમ જેમાં ઓગળી જવાય છે, વહી જવાય છે, પીગળી જવાય છે. બસ આજ આ એક જ અને બાકી કંઈ જ નહીં, અથવા તો બાકી બધું આ એક જ છે. પ્રાર્થના નંબર 85. હે સખા, મારા અંતરને ગુણ સમૃદ્ધ ઉદ્યાન બનાવો, મોહક રંગો અને મનોરમ રૂપોથી શોભિત, ફૂલોથી સુરભિત અને ફળોથી સંપન્ન નંદન કાનનના વૃક્ષો સમો ગુણ વિકાસ ઝંખું છું. બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ, મીરા, ચૈતન્ય અને રામકૃષ્ણમાં આવો ગુણવૈભવ વ્યક્ત થયો છે. વિશ્વના બીજા છેડા સુધી તેનો પ્રભાવ પહોંચ્યો છે. મધુસ્ત્રાવી વાણી, કરુણાસભર દ્રષ્ટિ, સ્નેહાર્દ હૃદયના દૈવી ગુણોથી મારી સમગ્ર ચેતના શ્રીમંડિત બને. આવી અક્ષય, કાલાતીત, આંતર સમૃદ્ધિ સામે કુબેરનો ભંડાર પણ ન ગણ્ય છે. ઉત્તમ બીજ થકી જ પુષ્પિત લતા, ગુલ્મ અને શ્રેષ્ઠ ફળ વૃક્ષ નિભજે છે. એ જ રીતે ઉત્તમોત્તમ સંસ્કાર સિંચન વડે જ ઉદાત્ત ગુણો વિકસે છે. આ દિવ્ય ગુણોત્કર્ષ સહજ છે. દ્રઢ સંકલ્પ અને તારો અનુગ્રહ આવશ્યક છે. આ પ્રાર્થનામાં પૂજ્યભાઈ આપણી આંતર સમૃદ્ધિ વધારવાની વાત કરે છે. આપણે એકચ્યુઅલી કહેવા છે, આપણામાં ષડ રીપુઓ છે, ક્રોધ, મોહ, જેલસી, કોમ્પિટિશન, મેઇનલી તો ઈગો, આ બધું લઈને આપણે ફરીએ છીએ, જે શાશ્વત નથી અને શાશ્વતીના દ્વાર આપણને ખટખટાવા દેતું પણ નથી. આપણી કામનાઓએ આપણને નિમ્ન કક્ષાએ પહોંચાડ્યા છે. દુનિયાના તેજ તિમિરમાં દોડાદોડી કરીને થાકી ગયા, હારી ગયા. આ બધું શાશ્વત નથી તો છે શું? મારે શું જોઈએ છે? જન્મો જન્માંતરની વ્યથા મળી છે, થાક મળ્યો છે, નિરાશા મળી છે, ક્યારેક આંશિક સફળતા મળી પણ એનાથી મોટી નિરાશા મળી. જીવનમાં કંઈ પ્રાપ્ત કર્યું નથી. ઝાંઝવાના જળ પાછળ દોટ મૂકી અને તૃષા અધૂરી રહે. નહીં મળતી ઝંખનાઓ ઊભી કરી, ખોટા રસ્તે ઊભી કરી અને જીવનનો અમૂલ્ય સમય બગાડ્યો. તો આ શું કર્યું? શું થવું જોઈએ? એક એવી ચાહના કે જે મુક્ત આકાશ આપે, મુક્ત તૃપ્તિ આપે, મુક્ત આનંદ આપે, સંપૂર્ણ જ્ઞાન આપે, સંપૂર્ણ શાંતિ આપે. એવી એક ઝંખના, એવી એક ચાહના, એવી એક તમન્ના કે જે પૂર્ણત્વ સુધી પહોંચાડે, સીમામાંથી ભૂમા તરફ પહોંચાડે, એવું શું છે? પૂજ્ય ભાઈ બતાવે છે, હે સખા, આ ષડ રીપુઓમાંથી મુક્ત કરીને મારા અંતરને ગુણ સમૃદ્ધ ઉદ્યાન બનાવો. મારા અંતરની અંદર ગુણોની સમૃદ્ધિ આવે, ષડ રીપુઓનો નાશ થાય અને ગુણોની સમૃદ્ધિ વાળું સરસ મજાનું ઉદ્યાન બને, જેમાં મોહક રંગો અને મનોરમ રૂપોથી શોભેલું હોય, ફૂલોથી સુરભિત હોય અને ફળોથી સંપન્ન હોય. આ નંદનકાનનના વૃક્ષો સમૂહ ગુણ વિકાસ ઝંખું છું. નંદનકાનક જેમ સુરભિત હોય, ફળોથી સંપન્ન હોય, મોહક રંગરૂપ હોય, એવી જ રીતે મારા હૃદયની અંદર, મારા જીવનની અંદર હું ગુણ વિકાસ ઝંખું છું. એ ગુણો કેવા હોય? જે બુદ્ધ અને મહાવીરમાં પ્રગટ થયા, ક્રાઇસ્ટમાં થયા, મીરા, ચૈતન્ય અને રામકૃષ્ણની અંદર આવા ગુણ વૈભવ વ્યક્ત થયા, જેણે વિશ્વના બીજા છેડા સુધી પહોંચીને તેનો પ્રભાવ પહોંચાડ્યો છે, ચારે બાજુ એનો પ્રભાવ પાથર્યો છે. બુદ્ધે કરુણા આપી, મહાવીરે અહિંસા, ક્રાઇસ્ટે સેક્રિફાઈસ આપ્યો, મીરા કૃષ્ણ ભાવમાં ભાવિત બની, પાગલ બની, ચૈતન્ય પણ હરિબોલ હરિબોલ કરીને ભાવાબ્ધિમાં ડૂબ્યા. કૃષ્ણને સમજવા માટે, કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરી શકાય, કૃષ્ણનો પ્રેમ કેવો છે એ સમજવા માટે ચૈતન્યએ આખું જીવન સમર્પિત કર્યું. કૃષ્ણનો જ અવતાર. રામકૃષ્ણએ સમન્વયકારી દ્રષ્ટિ આપી, દરેક ધર્મ અને દરેક ધર્મ આચાર્યોને સંપૂર્ણ માન આપ્યું અને બધામાં એક જ ઈશ્વર વ્યાપ્ત છે એવી સમન્વયકારી દ્રષ્ટિ આપી. આટલો મોટો ગુણ વૈભવ આ બધામાં વ્યક્ત થયો છે કે જેનો વિસ્તાર વિશ્વના એક બિંદુથી બીજા છેડા સુધી પહોંચ્યો છે. તો આ કેવો હોવો જોઈએ? જેની અંદર વાણી મધુસ્ત્રાવી હોય, વાણીમાંથી મધુ ઝરતું હોય, દ્રષ્ટિમાંથી કરુણા નિષ્પન્ન થતી હોય, હૃદય સ્નેહથી આર્દ્ર બનેલું હોય અને દૈવી ગુણો હોય. મારી સમગ્ર ચેતના આ બધા ગુણોથી સમૃદ્ધ બને, આવી અક્ષય કાલાતીત આંતર સમૃદ્ધિ આવે, કે જેની સામે કુબેરનો ભંડાર પણ નગણ્ય લાગે. આ સમૃદ્ધિ અક્ષય છે, જેનો કદી ક્ષય થતો નથી, કાલાતીત છે, જે સમયની ચૂડમાં સમયના બંધનમાં આવતી નથી. ઉત્તમ બીજ હોય તો જ સરસ મજાની પુષ્પોથી લચેલી લતા બને, સરસ ગુલ્મ પેદા થાય અને શ્રેષ્ઠ ફળ પણ આવે. એ જ રીતે જ્યારે ઉત્તમોત્તમ સંસ્કાર હોય, એનું સિંચન થયું હોય, ત્યારે જ આપણી અંદર ઉદાત ગુણો વિકસે છે. આ દિવ્ય ગુણોત્કર્ષ એકદમ સહજ છે. આ દિવ્ય ગુણો સહજતાથી આવે છે, સાહજિકતાથી આવે છે, પરમની કૃપાથી આવે છે, એમની અર્ચનાથી આવે છે, એમના પૂજનથી આવે છે, એમની ભક્તિથી આવે છે. એમની ભક્તિથી જ કરુણા, પ્રેમ, શાંતિ આ બધું ઉદ્ભવે છે. આ ગુણોત્કર્ષ જ છે, આ ગુણોનો ઉત્કર્ષ છે, જે મેળવવા માટે એક દ્રઢ સંકલ્પ ખૂબ આવશ્યક છે. પણ દ્રઢ સંકલ્પ પણ આપણો છે, આપણે પૂર્ણ નથી. આપણે પૂર્ણત્વ પામવા માટે પ્રયત્નશીલ છીએ તો એમની કૃપાની, એમના ચરણોમાં યાચના કરીએ, એમના અનુગ્રહની યાચના કરીએ. દ્રઢ સંકલ્પની અંદર બળ પણ એ મૂકે, અનુગ્રહ પણ એ કરે અને દિવ્ય ગુણોનો ઉત્કર્ષ આપણામાં થાય, જ્યાં મુક્ત શાંતિ, ગજબનો ઉત્કર્ષ, પ્રેમ ભીનો પુરુષાર્થ અને સાથે ભળેલી કરુણા, એક ગજબની પ્રશાંતિ. ઉત્કૃષ્ટ આનંદ અને મુક્તિનું આકાશ મળે, એ જ એમના ચરણોમાં પ્રાર્થના.